એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આપ સૌનું ફરી સ્વાગત છે. હું આજે ફરી એક રસપ્રદ પુસ્તકના કેટલાક વિચારો લઈને આવ્યો છું
અને હું અહીં છું એ વિચારો પર સાથે મળીને વાત કરવા, એને વધુ સમજવા. આજનો વિષય ખૂબ જ ઊંડો છે.
હા, આજે આપણે બ્રિયાના વીસ્ટના પુસ્તક ધ માઉન્ટેન ઇઝ યુ વિશે ચર્ચા કરીશું. મને લાગે છે કે આ વિષય આપણામાંથી ઘણાને સ્પર્શશે. ઘણીવાર એવું નથી થતું કે આપણે જાણે અટકી ગયા હોઈએ?
બિલકુલ, પેલી સ્ટકવાળી ફિલિંગ આવે ને, અને આ પુસ્તક બરાબર એ જ મુદ્દા પર છે. એ સમજાવે છે કે જે મોટો પહાડ આપણને રોકી રહ્યો છે ને, એ બહાર નથી.
અચ્છા, તો ક્યાં છે?
એ આપણી અંદર જ છે. મતલબ આપણી પોતાની માન્યતાઓ, આપણો ડર, આપણી ટેવો, એ જ આપણો પહાડ છે. એટલે જ આ પુસ્તક આજે બહુ અગત્યનું છે, કારણ કે એ આપણને અંદર જોવાની વાત કરે છે.
તો આ લેખિકા બ્રિયાના વીસ્ટ, જેમણે આટલો ગહન વિષય પસંદ કર્યો છે, એમના વિશે થોડું જણાવશો? કોણ છે તેઓ?
ચોક્કસ. બ્રિયાના વીસ્ટ અત્યારે ખૂબ જ જાણીતા લેખક અને વિચારક છે. એમની ખાસિયત એ છે કે તેઓ માનવ મન, ભાવનાઓ અને પેલું આંતરિક પરિવર્તન જેવા વિષયો પર લખે છે. અને એમની લખવાની શૈલી બહુ કાવ્યાત્મક છે, પણ સાથે સાથે વ્યવહારુ પણ. તેઓ કોઈ સર્ટિફાઇડ થેરાપિસ્ટ નથી, પણ તેમણે મનોવિજ્ઞાન, ન્યુરોસાયન્સ, ફિલોસોફી આ બધામાંથી જ્ઞાન લઈને તેને એકદમ સરળ ભાષામાં રજૂ કર્યું છે.
એટલે એમની વાત સીધી ગળે ઉતરી જાય એવી હોય છે, અને એમનો એપ્રોચ પણ થોડો જુદો છે ને, ખાલી પોઝિટિવ થિંકિંગ જેવો નથી.
ના, બિલકુલ નહીં. એ બહુ જ અગત્યનો મુદ્દો છે. એ કોઈ ઉપરછલ્લી સલાહ નથી આપતા. એમનું ફોકસ હંમેશા આપણા આંતરિક જગત પર રહ્યું છે. એ બે વસ્તુ પર ભાર મૂકે છે. એક તો રેડિકલ સેલ્ફ અકાઉન્ટેબિલિટી.
એટલે કે
આપણા જીવનની, આપણા વિચારોની, આપણી લાગણીઓની પૂરેપૂરી જવાબદારી લેવી, કોઈ બીજા પર દોષ નાખવાલો નહીં. અને બીજું છે ડીપ સેલ્ફ કમ્પેશન,
પોતાની જાત પર કરુણા.
હા, ઊંડી કરુણા, પોતાની ભૂલો માટે પોતાને માફ કરવા, સમજવા. બસ આ જ કડક જવાબદારી અને ઊંડી કરુણાનું મિશ્રણ એમના લખાણને ખાસ બનાવે છે.
બહુ રસપ્રદ. તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આ પહાડ જે આપણી અંદર છે, એ ખરેખર છે શું? એનું શું સ્વરૂપ છે?
પુસ્તકનો મૂળ તર્ક એ છે કે આપણે જે જીવન જોઈએ છીએ ને, એ જીવવામાં જે સૌથી મોટી અડચણ છે ને, એ કોઈ બહારની વસ્તુ નથી.
જેમ કે લોકો, સંજોગો, નસીબ, એ બધું નહીં?
ના, મોટા ભાગે નહીં. મુખ્ય અવરોધ છે આપણો પોતાનો આંતરિક સંઘર્ષ, આપણી અમુક એવી ટેવો જે આપણને જ નુકસાન કરે છે, જેને કહેવાય સેલ્ફ સેબોટાજિંગ બિહેવિયર્સ.
એટલે આપણે પોતે જ આપણા દુશ્મન બની જઈએ છીએ એમ?
હા, પણ અજાણતા. પુસ્તક કહે છે કે આ પહાડ એટલે શું? એ છે આપણા ઊંડે ઘર કરી ગયેલા ડર, આપણી બાંધેલી માન્યતાઓ, જેમ કે હું આ નહીં કરી શકું, હું લાયક નથી, અને આપણી એવી ટેવો જે આપણને પાછળ ખેંચે છે.
અને જ્યાં સુધી આપણે આ પહાડને ઓળખીને એને ચડવાનું શરૂ ના કરીએ,
ત્યાં સુધી આપણે ગોળ ગોળ ફર્યા કરીશું. બહાર ભમ્મે તેટલા પ્રયત્ન કરીશું, પણ મૂળ સમસ્યા તો અંદર જ રહેશે.
પણ એક મિનિટ, સવાલ એ થાય કે કોઈ શા માટે આવું કરે? જાણી જોઈને કે અજાણતા, પોતાના જ સારા માટે જે હોય એનાથી વિરુદ્ધ કેમ જાય?
આજ પુસ્તકનો મુખ્ય પ્રશ્ન છે, અને લેખકનો જવાબ બહુ વિચારવા જેવો છે. તેઓ કહે છે કે આ સ્વવિનાશ જે છે ને, એ કોઈ આપણી નબળાઈ નથી કે ચારિત્રની ખામી પણ નથી.
તો શું છે?
એ ખરેખર તો આપણા અર્ધજાગ્રત મનની એક રક્ષણ કરવાની રીત છે, પણ એ રીત કદાચ સાચી દિશામાં નથી. આપણું મન આપણને બચાવવા માંગે છે.
શેનાથી બચાવવા?
સંભવિત દુઃખથી, નિષ્ફળતાથી, કોઈ આપણને નકારી દે એના ડરથી, અરે ક્યારેક તો સફળતાના અજાણ્યા ડરથી પણ. એટલે એ આપણને એવી પરિસ્થિતિમાં રાખે છે જે જાણીતી હોય, ભલે એ દુઃખદાયક કેમ ન હોય. કારણ કે અજાણ્યું જોખમ લેવા કરતાં જાણીતું દુઃખ વધુ સલામત લાગે છે.
ઓહો, આ તો આખી વાત જ જુદી છે. મતલબ કે જે વસ્તુ આપણને હેરાન કરે છે, એ જ આપણને પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી રહી છે.
હા, એક રીતે કહી શકાય. પુસ્તકનો ધ્યેય આ જ સમજ આપવાનો છે. આપણી ભૂમિકા બદલવાનો છે. આપણે સંજોગોના શિકાર નથી, પણ આપણા જીવનના કરતા હર્તા બની શકીએ છીએ. અને એ માટે આ પહાડને ઓળખવો, એના મૂળ સુધી જવું અને પછી એને પાર કરવો, એ જ રસ્તો છે સ્વનિપુણતા તરફનો.
ચાલો તો આ પહાડ ચડવાની જે યાત્રા છે એને થોડી સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પુસ્તકમાં આખી પ્રોસેસ બતાવી છે, શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત થાય છે નિદાનથી, ડાયગ્નોસિસ. એટલે કે પહેલાં તો ઓળખવું પડે કે હા, હું ક્યાંક મારી જાતને જ રોકી રહ્યો રહી છું. કઈ પેટર્ન છે જે વારંવાર દેખાય છે?
જેમ કે કોઈ ઉદાહરણ?
જેમ કે કોઈ અગત્યનું કામ હોય તો છેલ્લી ઘડી સુધી ટાળ્યા કરવું, પ્રોક્રેસ્ટિનેશન. અથવા તો કોઈ સારો સંબંધ બંધાતો હોય તો એમાં કંઈક એવું કરવું કે બગડી જાય. કોઈ સારી તક આવે તો અચાનક પાછળ હટી જવું. આ બધું સ્વવિનાશ હોઈ શકે. આને સ્વીકારવું એ પહેલું પગલું છે, શરમ રાખ્યા વગર.
ઓકે, અને એકવાર આ ઓળખ થઈ ગઈ પછી શું? પછી એ સમજવું કે આવું થાય છે કેમ, બરાબર ને? એના મૂળ ક્યાં છે?
હવે આપણે ઊંડા ઉતરીએ છીએ. પેલી જે વર્તણૂક છે એની પાછળનું શા માટે શોધવાનું છે.
અને એમાં પેલું ટ્રિગર્સ વાળું આવે છે.
હા, આપણા ટ્રિગર્સને સમજવા. ટ્રિગર્સ એટલે એવી વસ્તુઓ કે સિચ્યુએશન્સ જે આપણામાં એકદમ તીવ્ર લાગણીઓ જગાડે, જે સામાન્ય કરતાં વધુ પડતી પ્રતિક્રિયા હોય.
જેમ કે કોઈએ સામાન્ય ટીકા કરી હોય ને આપણને બહુ જ ગુસ્સો આવી જાય કે આપણે સૌ તૂટી જઈએ.
હા, બરાબર. લેખક કહે છે કે આ ટ્રિગર્સ ખરેખર તો આપણા જૂના ન રૂઝાયેલા ઘા તરફ આંગળી ચીંધે છે. આપણી કઈ જરૂરિયાતો પૂરી નથી થઈ એ બતાવે છે. જો ટીકાથી બહુ જ દુઃખ લાગે તો કદાચ અંદર ક્યાંક હું પૂરતો સારો નથી એવી માન્યતા પડી હોય.
એટલે આ તબક્કે આપણે ભૂતકાળમાં જવું પડે.
હા, ભૂતકાળના અનુભવો, ખાસ કરીને બાળપણના. લેખક આંતરિક બાળકની વાત કરે છે. આપણા બાળપણના જે ઘા છે, જે ડર છે, એ આજે પણ આપણને ચલાવે છે. એ સમજવું પડે અને આપણી જે કોર બિલીફ્સ છે, મૂળભૂત માન્યતાઓ, એને તપાસવી પડે. જ્યાં સુધી આ શા માટે નહીં સમજાય ત્યાં સુધી વર્તન બદલવું મુશ્કેલ છે.
આ તો ખરેખર આત્મમંથન માંગી લેવું કામ છે. સારું, આ સમજણ પછી બદલાવ માટે શું કરવાનું? એ ત્રીજો તબક્કો છે, પુનર્નિર્માણ, રીબિલ્ડ.
હા, હવે આપણે નવો પાયો નાખવાનો છે. મૂળ કારણો સમજ્યા પછી આમાં સૌથી અગત્યનું છે ભાવનાત્મક બુદ્ધિ, એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ઈઆઈ વિકસાવવી. પણ અહીં ઈઆઈનો અર્થ લાગણીઓને દબાવવી એવો નથી.
તો શું છે? મને પેલી વાત બહુ ગમી હતી કે આપણી ખરાબ લાગણીઓ પણ કંઈક કહેવા માંગે છે.
ચોક્કસ. ઈઆઈ એટલે આપણી લાગણીઓને ઓળખવી, એમને સાંભળવી, એ શું સંદેશો લાવી છે સમજવું. જેમ કે ગુસ્સો કદાચ કહે છે કે તમારી કોઈ બાઉન્ડ્રી ક્રોસ થઈ છે. ચિંતા કદાચ કહે છે કે ભવિષ્ય માટે કંઈક તૈયારી કરવાની જરૂર છે. ઉદાસી કદાચ શોક મનાવવાની જરૂરિયાત દર્શાવે છે. તો લાગણીઓને સમજીને આવેશમાં પ્રતિક્રિયા કરવાને બદલે શાંતિથી સભાનપણે પ્રતિસાદ આપવાની ક્ષમતા કેળવવી, એ ઈઆઈ છે.
અને આની સાથે પેલું ભૂતકાળને છોડવાનું અને આંતરિક બાળકને સાજા કરવાનું પણ જોડાયેલું છે.
હા, બિલકુલ. ભૂતકાળના જે ભાવનાત્મક બોજ છે એને છોડવા પડે. મતલબ કે ભૂલી નથી જવાના, પણ એની આપણા પર જે પકડ છે એને ઢીલી કરવાની છે. અને આપણું જે આંતરિક બાળક છે, જેને કદાચ ભૂતકાળમાં પ્રેમ, સુરક્ષા, સ્વીકૃતિ ન મળી હોય, એને આજે આપણે પોતે એ આપવાનું છે, એને સાંત્વન આપવાનું છે.
અને પછી ભવિષ્ય તરફ નજર કરવાની, પેલું ફ્યુચર સેલ્ફ વાળું.
હા, પુનર્નિર્માણનો એક મોટો હિસ્સો એ છે કે તમે ભવિષ્યમાં કેવા બનવા માંગો છો એનું એક સ્પષ્ટ ચિત્ર બનાવવું. તમારો ભવિષ્યનો હું કેવો હશે, એની ટેવો, એની વિચારસરણી, એનું વર્તન.
ઓકે.
અને પછી રોજિંદા જીવનમાં નાના નાના પગલાં લેવા, એવી પસંદગીઓ કરવી જે તમને એ ભવિષ્યના સ્વ તરફ લઈ જાય. મોટા ફેરફાર એક સાથે કરવાને બદલે નાની સતત ક્રિયાઓ પર ભાર છે. આ રીતે ધીમે ધીમે જૂની પેટર્ન તૂટે છે અને નવી વાસ્તવિકતા બને છે. આખી યાત્રાનો અંતિમ ધ્યેય છે સ્વનિપુણતા, પોતાની જાત પર કાબૂ મેળવવો.
આખી પ્રક્રિયા બહુ જ લોજિકલ અને પાવરફુલ લાગે છે. ચલો, હવે પુસ્તકની કેટલીક મુખ્ય થીમ્સ છે જે ખરેખર વિચારતા કરી દે છે, એના પર વાત કરીએ.
મને જે પહેલી થીમ બહુ સ્પર્શી ગઈ એ હતી કે સ્વવિનાશને દુશ્મન નહીં પણ એક ગેરમાર્ગે દોરાયેલો રક્ષક ગણવો.
હા, આ ખરેખર ક્રાંતિકારી વિચાર છે. કારણ કે જ્યારે આપણે સમજીએ છીએ કે આપણી કોઈ વર્તણૂક ભલે એ આપણને નુકસાન કરતી હોય પણ એ ક્યાંક આપણને કોઈ મોટા ડર કે દુઃખથી બચાવવા માટે થઈ રહી છે,
ત્યારે આપણે આપણી જાતને ધિક્કારવાને બદલે સમજી શકીએ છીએ.
બરાબર. ત્યાં ગુસ્સાને બદલે કરુણા અને જિજ્ઞાસા આવે છે. હું આવો કેમ છું ને બદલે મારું આ વર્તન મને શું કહેવા માંગે છે, એવો સવાલ ઉઠે છે. અને આ જ હીલિંગની શરૂઆત છે. આપણા સમાજમાં ઘણીવાર નિષ્ફળતાનો ડર એટલો હોય છે કે લોકો પોતાની ક્ષમતા મુજબ પ્રયત્ન જ નથી કરતા. એ આનું ઉદાહરણ છે.
સાચી વાત. બીજી એક થીમ છે નકારાત્મક લાગણીઓનું શાણપણ. આપણે તો બસ ખુશ રહેવું છે, દુઃખ ગુસ્સો ચિંતા આવે એટલે ભાગવું છે.
પણ વિસ્ટ કહે છે કે આ બધી લાગણીઓ ડેટા છે, મૂલ્યવાન માહિતી. ચિંતા ભવિષ્યની તૈયારી માટે કહે છે. ગુસ્સો કદાચ આપણી હદ તરફ ઇશારો કરે છે. ઉદાસી આપણને નુકસાન પર પ્રોસેસ કરવા દે છે. એમને દબાવવાથી એ જતા નથી રહેતા પણ અંદર રહીને વધુ નુકસાન કરે છે. એમને સાંભળવાની સમજવાની જરૂર છે. આપણે ત્યાં ઘણીવાર લાગણી બતાવવી એ નબળાઈ ગણાય છે, નહીં?
હા, પુરુષો માટે તો ખાસ.
પણ આ પુસ્તક કહે છે કે એ શક્તિ છે. ભાવનાત્મક પરિપક્વતા એટલે લાગણીઓ ન હોવી એમ નહીં પણ એમને સમજીને યોગ્ય રીતે પ્રતિસાદ આપવો.
અને ત્રીજી, જે પુસ્તકના નામમાં જ છે, રેડિકલ રિસ્પોન્સિબિલિટી, કટ્ટર જવાબદારી. આનો શું મતલબ છે?
મતલબ કે આપણા જીવનમાં જે પણ બને છે, આપણી જે પણ લાગણીઓ છે, એના માટે બાર કોઈને દોષ ના આપવો. ના સંજોગોને, ના લોકોને, ના નસીબને.
અરે બાપરે, આ તો બહુ અઘરું છે.
શરૂઆતમાં લાગે, પણ આનો અર્થ એ છે કે આપણી પરિસ્થિતિને આપણે કઈ રીતે જોઈએ છીએ, આપણે કેવી પ્રતિક્રિયા આપીએ છીએ અને આપણે શું પસંદ કરીએ છીએ એની જવાબદારી આપણી જ છે. અને આ ખબર છે, બોજ નથી પણ આઝાદી છે. કારણ કે જો જવાબદારી આપણી છે તો બદલવાની શક્તિ પણ આપણી પાસે જ છે. આપણે પીડિતની ભૂમિકામાંથી નીકળીને સર્જક બની શકીએ છીએ.
આ દૃષ્ટિકોણથી જોઉં તો વાત બરાબર છે. અને છેલ્લી થીમ જે મને બહુ મહત્વની લાગી, ભવિષ્ય બનાવવું હોય તો ભૂતકાળને સાજો કરવો પડે.
બિલકુલ. આપણે ઘણીવાર ભૂતકાળના બોજ લઈને ફરતા હોઈએ છીએ. બાળપણના ઘા, જૂના દુઃખ, અધૂરી ઈચ્છાઓ, અને આપણને ખબર પણ નથી હોતી કે એ બધું આપણા આજના નિર્ણયોને, આપણા સંબંધોને કેવી રીતે અસર કરી રહ્યું છે.
એટલે જ્યાં સુધી એ જૂનું ખાતું ક્લિયર ના થાય
ત્યાં સુધી નવા અને સ્વસ્થ ભવિષ્યનો પાયો મજબૂત ન બને. આપણે એ જ જૂની પેટર્નમાં અટવાયેલા રહી શકીએ છીએ. એટલે ભૂતકાળને સમજવો, એમાંથી જે શીખવાનું છે એ શીખવું અને પછી એની પકડમાંથી મુક્ત થવું એ ખૂબ જરૂરી છે. આપણો ધ્યેય, ગોલ જો સુખી ભવિષ્ય છે તો આ કરવું જ પડે.
આ પુસ્તકમાં અમુક વાક્યો ખરેખર એવા છે જે સીધા દિલ પર અસર કરે છે, જાણે આખા વિચારનો અર્ક હોય. એવા કેટલાક યાદગાર વિચારો પર વાત કરીએ.
હા, ચોક્કસ. પહેલો અને સૌથી પાયાનો વિચાર, પહાડ બહાર નથી, પહાડ તમારી અંદર છે. આ એક જ લાઇનમાં આખા પુસ્તકનો સાર આવી જાય છે. બધી સમસ્યા અને સમાધાન માટે અંદર જુઓ.
એકદમ બરાબર. બીજો એક વિચાર જેણે મને બહુ વિચારવા મજબૂર કર્યો, સ્વવિનાશ એટલે બીજું કંઈ નહીં પણ વહેંચાયેલી ઈચ્છાશક્તિ. તમારું સભાન મન કંઈક બીજું ઈચ્છે છે અને અર્ધજાગૃત મન કંઈક ત્રીજું જ, મોટેભાગે સલામતી, ઈચ્છે છે. આનાથી પેલો હું ખરાબ ચુવાળો ભાવ નીકળી જાય છે. સમજાય છે કે આ તો અંદરનો એક સંઘર્ષ છે,
સંદેશવાહક છે. શું વાત છે! મતલબ કે જે વસ્તુ આપણને સૌથી વધુ દુઃખ આપે છે એ જ આપણને રસ્તો બતાવી રહી છે કે ક્યાં હીલિંગની જરૂર છે. પીડાને પણ પોઝિટિવ રીતે જોવાની વાત છે.
અદ્ભુત. અને છેલ્લે આ મને બહુ ગમ્યું, સાચી હીલિંગ એટલે પોતાની જાતને સરખી કરવાની કોશિશ નથી પણ એક એવું જીવન બનાવવું છે જેમાંથી તમારે ભાગી જવાની જરૂર ન પડે. મતલબ કે ફોકસ પ્રોબ્લેમ સોલ્વિંગ પર નહીં પણ એક સુંદર જીવન ક્રિએટ કરવા પર છે. પરફેક્ટ નહીં પણ ઓથેન્ટિક લાઈફ.
અને આ બધા વિચારો ખાલી થિયરી નથી, એને રોજિંદા જીવનમાં ઉતારી શકાય છે. દાખલા તરીકે સંબંધોમાં, જો કોઈ વ્યક્તિ વારંવાર એવા પાર્ટનર પસંદ કરતી હોય જે એમને દુઃખ આપે, તો એ વિચારી શકે કે આ પેટર્ન મને કયા ઊંડા ડરથી બચાવી રહી છે. કદાચ એકલા પડી જવાના ડરથી કે પછી સાચી નિકટતાના ડરથી.
અને પછી એ ડર પર કામ કરી શકે.
હા, અથવા તો ઘરમાં કોઈની વાતથી અચાનક બહુ ગુસ્સો આવી જાય તો તરત જવાબ આપવાને બદલે એક સેકન્ડ રોકાઈને વિચારવું કે અહીં મારો કયો જૂનો ઘા દબાયો, મારી કઈ જરૂરિયાત પૂરી નથી થઈ રહી. આનાથી ઝઘડા ઓછા થાય અને સમજણ વધે. આપણા સમાજમાં, ખાસ કરીને કુટુંબોમાં જ્યાં ઘણી અપેક્ષાઓ અને દબાણ હોય છે, ત્યાં ખૂબ કામ લાગે.
બરાબર. અને પ્રોફેશનલ લાઈફમાં પણ, જેમ કે કોઈ સતત કામ ટાળતું હોય તો એ સમજી શકે કે આ કદાચ નિષ્ફળતાના ડરને કારણે છે અથવા કદાચ સફળતાની જવાબદારીના ડરને કારણે. એ કારણ જાણી એના પર કામ કરી શકે. પેલું ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ હોય ને, કે હું આના લાયક નથી.
હા, ઘણાને હોય છે.
એની સામે લડવા માટે પણ પેલી ભવિષ્યના સ્વની કલ્પના મદદ કરી શકે, કે હું જે બનવા માંગુ છું એ વ્યક્તિ આવી પરિસ્થિતિમાં શું વિચારશે, શું કરશે.
ટૂંકમાં આ પુસ્તક આપણને અરીસો બતાવે છે અને સાથે સાથે નકશો પણ આપે છે આપણા આંતરિક જગતને સમજવા અને એમાં આગળ વધવા માટે. મારા માટે આમાંથી શીખવા જેવી મુખ્ય વાત એ હતી કે પોતાની જવાબદારી લેવી એ બોજ નથી, પણ શક્તિ છે. એ આપણને કંટ્રોલ આપે છે. અને બીજું કે પરિવર્તન માટે મોટા કૂદકા જરૂરી નથી, નાના સતત પગલાં જ મહત્ત્વના છે. આ બહુ આશા આપે છે.
અને મારા માટે સૌથી મૂલ્યવાન વિચાર એ સ્વવિનાશને પેથોલોજી નહીં પણ રક્ષણ તરીકે જોવાનો છે. એનાથી પોતાની જાત પ્રત્યે કરુણા જાગે છે. અને બીજો એકીકરણનો વિચાર, કે આપણે આપણી બધી જ બાજુઓને, સારી અને નબળી, અજવાળી અને અંધારી, સ્વીકારીને જ સંપૂર્ણ બની શકીએ છીએ. પરફેક્ટ બનવા પાછળ ભાગવા કરતાં પોતાની જાતને સમગ્રતામાં સ્વીકારવી એ વધુ વાસ્તવિક અને ટકાઉ માર્ગ છે. આપણી ભૂમિકા માત્ર સારા બનવાની નથી, પણ આખા બનવાની છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.